લુકની લખેલી સુવાર્તા અધ્યાય 9. ઈસુએ પોતાના 12 શિષ્યોને પાસે બોલાવીને તેઓને સઘળા દુષ્ટાત્માઓને તાબે કરવાની તથા રોગો મટાડવાની શક્તિ અને અધિકાર આપ્યા. ઈશ્વરના રાજ્યની ઘોષણા તથા માંદાઓને સાજા કરવા ઈસુએ તેઓને મોકલ્યા. ઈસુએ તેઓને કહ્યું કે તમારી મુસાફરીને સારું કંઈ લેતા નહીં, લાકડી, થેલી, રોટલી કે નાણાં, વળી બે જોડી વસ્ત્ર પણ લેશો નહીં. જે ઘરમાં તમે જાઓ ત્યાં જ રહો અને ત્યાંથી જ બીજે સ્થળે જવા રવાના થજો. તે શહેરમાંથી તમે નીકળો ત્યારે જેટલાએ તમારો સત્કાર કર્યો ન હોય તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે તમારા પગની ધૂળ ખંખેરી નાખજો. અને શિષ્યો ત્યાંથી નીકળ્યા અને ગામે ગામ સુવાર્તાનો પ્રચાર કરતા અને બીમાર લોકોને સાજા કરતા બધે ફરવા લાગ્યા. જે થયું તે સઘળું સાંભળીને હેરોદ રાજા બહુ મૂંઝવણમાં પડ્યો, કેમ કે કેટલાક એમ કહેતા હતા કે મૃત્યુ પામેલો યોહાન ફરી પાછો આવ્યો છે, કેટલાક કહેતા હતા કે એલિયા પ્રગટ થયો છે, અને બીજાઓ કહેતા હતા કે પ્રાચીન પ્રબોધકમાંનો એક પાછો ઉઠ્યો છે. હેરોદે કહ્યું કે યોહાનનું માથું મેં કાપી નંખાવ્યું, પણ આ કોણ છે કે જેને વિશે હું આવી બધી વાતો સાંભળું છું? અને હેરોદે ઈસુને જોવા માટે ઈચ્છા કરી. પ્રેરિતોએ પાછા આવીને જે જે કર્યું હતું તે ઈસુને કહી સંભળાવ્યું, અને ઈસુ તેઓને સાથે લઈને બેત્સાઇદા નામના શહેરમાં એકાંતમાં ગયા. લોકોને ખબર પડતા જ તેઓના ટોળે ટોળા તેમની પાછળ ગયા, અને ઈસુએ તેઓને આવકાર કરીને તેઓને ઈશ્વરના રાજ્ય વિશે સંદેશ કહ્યો, અને જેઓને સાજા થવાની ગરજ હતી તેઓને સાજા કર્યા. દિવસ પૂરો થવા આવ્યો ત્યારે 12 શિષ્યોએ આવીને ઈસુને કહ્યું કે લોકોને વિદાય કરો કે તેઓ આસપાસના ગામોમાં તથા પરામાં જઈને ઉતરે અને ખાવાનું મેળવે, કેમ કે આપણે અહીં ઉજ્જડ જગ્યાએ છીએ. ઈસુએ તેઓને કહ્યું કે તમે તેઓને ખાવાનું આપો. શિષ્યોએ કહ્યું કે અમારી પાસે તો જવની 5 રોટલી અને 2 માછલી સિવાય બીજું કશું નથી. અમે જાતે જઈને આ લોકો માટે ખાવાનું ખરીદી લાવીએ તો જ તેમને આપી શકાય, કેમ કે તેઓ આશરે 5,000 પુરુષ હતા. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે આશરે 50-50ની પંગતમાં તેઓને બેસાડો. શિષ્યોએ તે પ્રમાણે કર્યું અને લોકોને બેસાડ્યા. પછી ઈસુએ 5 રોટલી અને 2 માછલી લઈને સ્વર્ગ તરફ જોઈને તેઓને માટે ઈશ્વરની સ્તુતિ કરી અને તેના ટુકડા કરીને લોકોને પીરસવા માટે શિષ્યોને આપી. તેઓ સર્વ જમ્યા અને તૃપ્ત થયા. ભાણામાં વધી પડેલા ટુકડાઓથી તેઓએ 12 ટોપલીઓ ભરી. એમ થયું કે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરતા હતા ત્યારે શિષ્યો તેમની સાથે હતા, અને ઈસુએ શિષ્યોને પૂછ્યું કે હું કોણ છું, તે વિશે લોકો શું કહે છે? શિષ્યોએ ઉત્તર આપતા કહ્યું કે યોહાન બાપ્તિસ્મા કરનાર, પણ કેટલાક કહે છે કે એલિયા, અને બીજા કેટલાક કહે છે કે ભૂતકાળના પ્રબોધકોમાંના એક, પાછા સજીવન થયેલ પ્રબોધક. ઈસુએ તેઓને કહ્યું કે પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? પિત્તરે ઉત્તર આપતા કહ્યું કે ઈશ્વરના ખ્રિસ્ત. પણ ઈસુએ તેઓને કડક આજ્ઞા આપી કે એ વાત કોઈને કહેશો નહીં. વળી ઈસુએ તેઓને કહ્યું કે માણસના દીકરાને ઘણું દુઃખ સહેવું, વડીલોથી તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, મરવું અને ત્રીજે દિવસે પાછા સજીવન થવું આવશ્યક છે. ઈસુએ બધાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને રોજ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ ચાલવું, કેમ કે જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે તેને ગુમાવશે, પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવશે તે તેને બચાવશે. જો કોઈ માણસ આખું ભૌતિક જગત જીતે પણ પોતાની જાતને ખોઈ બેસે અથવા તેને હાનિ પહોંચવા દે તો તેને શો લાભ? કેમ કે જે કોઈ મારે લીધે તથા મારા વચનોને લીધે શરમાશે તેને લીધે માણસનો દીકરો જ્યારે પોતે પોતાના તથા બાપના તથા પવિત્ર સ્વર્ગદૂતોના મહિમામાં આવશે ત્યારે શરમાશે. હું તમને નિશ્ચય કહું છું કે અહીં જે ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે જેઓ ઈશ્વરનું રાજ્ય જોશે ત્યાં સુધી મૃત્યુ પામશે નહીં. એ વચનો કહ્યાને આશરે 8 દિવસ પછી એમ થયું કે ઈસુ પિત્તર યોહાન તથા યાકૂબને લઈને પ્રાર્થના કરવા માટે પહાડ ઉપર ગયા. ઈસુ પોતે પ્રાર્થના કરતા હતા તે સમયે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું અને તેમના વસ્ત્ર ઉજળા તથા ચળકતા થયા. અને જુઓ, બે પુરુષ એટલે મૂસા તથા એલિયા તેમની સાથે વાત કરતા હતા. તેઓ બંને મહિમાવાન દેખાતા હતા અને ઈસુનું મૃત્યુ જે યરૂશાલેમમાં થવાનું હતું તે સંબંધી વાત કરતા હતા. હવે પિત્તર તથા જેઓ ઈસુની સાથે હતા તેઓ ઊંઘે ઘેરાયેલા હતા, પણ જ્યારે તેઓ જાગ્રત થયા ત્યારે તેઓએ ઈસુનો મહિમા જોયો અને પેલા બે પુરુષોને પણ જોયા. તેઓ ઈસુની પાસેથી વિદાય થતા હતા ત્યારે પિત્તરે ઈસુને કહ્યું કે ગુરુ, અહીં રહેવું આપણા માટે સારું છે, તો અમે ત્રણ મંડપ બનાવીએ, એક તમારે માટે, એક મૂસાને માટે અને એક એલિયાને માટે. પણ તે પોતે શું કહી રહ્યો છે તે સમજતો નહોતો. તે એમ કહેતો હતો એટલામાં એક વાદળ આવ્યું અને તે ઉપર તેની છાયા પડી, અને તેઓ વાદળમાં પ્રવેશ્યા ત્યારે શિષ્યો ભયભીત થઈ ગયા. વાદળમાંથી એવી વાણી થઈ કે આ મારો પસંદ કરેલો દીકરો છે, તેનું સાંભળો. તે વાણી થઈ રહી ત્યારે ઈસુ એકલા દેખાયા અને તેઓ મૌન રહ્યા, અને જે જોયું હતું તેમાંનું કંઈ તેઓએ તે દિવસોમાં કોઈને કહ્યું નહીં. બીજે દિવસે તેઓ પહાડ પરથી ઉતર્યા ત્યારે ઘણા લોકો ઈસુને મળ્યા, અને જુઓ, લોકો વચ્ચેથી એક માણસે બૂમો પાડીને કહ્યું કે ઉપદેશક, હું તમને વિનંતી કરું છું કે મારા દીકરા પર દ્રષ્ટિ કરો, કેમ કે તે મારો એકનો એક પુત્ર છે. એક દુષ્ટાત્મા તેને વળગે છે અને એકાએક તે બૂમ પાડે છે અને તેને એવો મળે છે કે તેને ફીણ આવે છે અને તેને ઘણી ઈજા કરીને માંડ માંડ તેને જતો કરે છે. તેને કાઢવાની મેં તમારા શિષ્યોને વિનંતી કરી પણ તેઓ તેને કાઢી શક્યા નહીં. ઈસુએ ઉત્તર આપતા કહ્યું કે ઓ અવિશ્વાસી તથા ભ્રષ્ટ પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ અને તમારું સહન કરીશ? તારા દીકરાને અહીં લાવ. તે આવતો હતો એટલામાં દુષ્ટ આત્માએ તેને પછાડી નાખ્યો અને તેને બહુ મરડ્યો, પણ ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવ્યો, છોકરાને સાજો કર્યો અને તેના બાપને પાછો સોંપ્યો. ઈશ્વરના મહાપરાક્રમથી તેઓ બધા ચકિત થઈ ગયા, પણ ઈસુએ જે કર્યું તે સગળું જોઈને બધા આશ્ચર્યમાં ડૂબેલા હતા. ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, આ વચનો તમારા મનમાં ઉતરવા દો, કેમ કે માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાશે. પણ એ વચન તેઓ સમજ્યા નહીં અને તેઓથી તે ગુપ્ત રખાયું, એ માટે કે તેઓ તે સમજે નહીં અને આ વચન સંબંધી ઈસુને પૂછતા તેમને બીક લાગતી હતી. શિષ્યોમાં ચર્ચા શરૂ થઈ કે આપણામાં સૌથી મોટો કોણ છે, પણ ઈસુએ તેઓના મનના વિચાર જાણીને એક બાળકને લઈને તેને પોતાની પાસે ઊભું રાખ્યું. ઈસુએ તેઓને કહ્યું કે જે કોઈ મારે નામે આ બાળકનો સ્વીકાર કરે છે તે મારો સ્વીકાર કરે છે, અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે મને મોકલનારનો સ્વીકાર કરે છે, કેમ કે તમારામાંનો જે વ્યક્તિ નાનામાં નાનું છે તે સૌથી મહાન છે. યોહાને કહ્યું કે ગુરુ, અમે એક માણસને તમારે નામે દુષ્ટ આત્માઓ કાઢતા જોયો, પણ તે અમારી સાથે આપનો અનુયાયી નહોતો એટલે અમે તેને મના કરી. પણ ઈસુએ કહ્યું કે તેને મના ન કરો, કેમ કે જે તમારી વિરુદ્ધ નથી તે તમારા પક્ષનો છે. એમ થયું કે ઈસુને ઉપર લઈ લેવાના દિવસો પૂરા થવા આવ્યા ત્યારે તેમણે યરૂશાલેમ જવાનો મક્કમ નિર્ણય કર્યો. ઈસુએ પોતાની આગળ સંદેશવાહકો મોકલી આપ્યા. તેઓ તેમને માટે વ્યવસ્થા કરવા માટે સમૃનિઓના એક ગામમાં ગયા, પણ ઈસુ યરૂશાલેમ જતા હતા એટલે ગામના લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહીં. તેમના શિષ્યો યાકૂબ તથા યોહાને એ જોઈને કહ્યું કે પ્રભુ, શું તમારી એવી ઈચ્છા છે કે અમે આજ્ઞા કરીએ કે સ્વર્ગથી આગ પડીને તેઓનો નાશ કરે? ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યા અને તેઓ બીજે ગામ ગયા. તેઓ માર્ગે ચાલતા હતા તેવામાં કોઈ એકે ઈસુને કહ્યું કે પ્રભુ, જ્યાં કહી તમે જશો ત્યાં હું તમારી પાછળ આવીશ. ઈસુએ તેને કહ્યું કે શિયાળોને ડર હોય છે અને આકાશના પક્ષીઓને માળા હોય છે, પણ માણસના દીકરાને માથું મૂકવાની જગ્યા નથી. ઈસુએ બીજાને કહ્યું કે મારી પાછળ આવ, પણ તેણે કહ્યું કે પ્રભુ, મને રજા આપ કે હું જઈને પહેલા મારા પિતાને દફનાવીને આવું. પણ તેમણે કહ્યું કે મરણ પામેલાઓને પોતાના મરણ પામેલાઓને દફનાવવા દો, પણ તું જઈને ઈશ્વરના રાજ્યની વાત પ્રગટ કર. અને બીજાએ પણ કહ્યું કે હે પ્રભુ, હું તમારી પાછળ આવીશ, પણ પહેલા જે મારે ઘરે છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપો. પણ ઈસુએ તેને કહ્યું કે કોઈ માણસ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.